તારીખ 5/2/1984 શ્રી પરમાગમ સાર બોલ નંબર 474 અને 475 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 672
ચાલુ છે, છેલ્લી લીટી છે, છેલ્લું કે પર્યાય બુદ્ધિમાં મિતને આધીન થઈને અંદરથી જે રાગાદી ઉત્પન્ન કરે છે તેનું કારણ દ્રવ સ્વભાવ નથી. આજનું વાક્ય એ છે કે ભગવાન આત્મામાં કારણે નથી અને એ પોતે રાગના કાર્ય સ્વરૂપે પણ નથી. રાગના કારણ સ્વરૂપે પણ દ્રવ સ્વભાવ નથી અને રાગના કાર્ય સ્વરૂપે પણ નથી. કાર્ય સ્વરૂપે એટલે પરિણામ સ્વરૂપે. તો કેવી રીતે થાય છે કે અધરથી થાય છે. અધરથી થાય છે એટલે શું કે ન તો સ્વદ્રવ કારણ છે ન તો પરદ્રવ કારણ છે. આરોપ ગમે ત્યાં લઈ જાઓ, ન તો સ્વદ્રવ કારણ છે કેમ કે દ્રવ્યમાં રાગ રહિતપણું છે, વિતરાગ સ્વભાવ છે, શુદ્ધ સ્વભાવ છે, નિર્મળ સ્વભાવ છે, સુખરૂપ સ્વભાવ છે, જ્ઞાન સ્વભાવ છે, એટલે એ કારણ નથી. જે દ્રવ કર્મ અને નો કર્મ છે, રાગ તો ભાવ કર્મ સ્વરૂપે છે, દ્રવ કર્મ છે અને નો કર્મ છે એના ઉપર પણ આરોપ લઈ જાઓ. કેમ કે આરોપ એટલા માટે લેવામાં આવે છે કે એને આધીન પોતે થાય છે. જેમ વ્યસનની વસ્તુ છે એ વ્યસનને આધીન વૃત્તિ થાય છે, આરોપ એમ લઈ જવાય છે કે એ પદાર્થ એને આકર્ષણ કરે છે, એ પદાર્થથી એ બંધાઈ ગયો છે, અફીણથી બંધાઈ ગયો છે, બીડીથી બંધાઈ ગયો છે, તમાકુથી બંધાઈ ગયો છે. પણ ખરેખર તો પોતે સ્વાધીન થઈને સ્વાધીનપણે પરાધીન થાય છે, સ્વાધીનપણે પરાધીન થાય છે. પરાધીન થવામાં પણ એની સ્વતંત્રતા છે, સ્વતંત્રપણે એ પરાધીન થયો છે. કોઈના કહેવાથી, કોઈના કારણથી, કોઈના દબાણથી કે કોઈના વશથી થયો છે એમ ખરેખર નથી. નિમિત્તને આધીન થઈને પર્યાય બુદ્ધિમાં, પર્યાય બુદ્ધિમાં એટલે આ પાયાની ચીજ છે. જે કાંઈ વર્તમાન અવસ્થા છે એટલો ને એવડો માનીને એના આધારે, પર્યાય બુદ્ધિમાં એટલે એવું, એના આધારે વર્તમાન અવસ્થાનો આધાર લઈને એ પરિણમે છે અને રાગાદીને ઉત્પન્ન કરે છે. રાગાદીને ઉત્પન્ન કરવાનું કારણ વર્તમાન અવસ્થાનો આધાર લીધો છે તે છે. બહુ વૈજ્ઞાનિક કારણ છે આ. જીવ પદાર્થમાં રાગની ઉત્પત્તિનું આ વૈજ્ઞાનિક કારણ છે કે આ જીવ વર્તમાન અવસ્થાને આધાર બનાવીને પછી મનુષ્યપણું સ્થૂળપણે, શરીરપણું સ્થૂળપણે અને જે કાંઈ વર્તમાનમાં ક્ષોભસમ ભાવે રાગ જ્ઞાન જે કાંઈ પરિણમે છે એ સર્વ અવસ્થાઓને આધાર બનાવીને હું એવો છું એમ માનીને, એમ સ્વીકારીને, એટલો જ માત્ર અંગીકાર કરીને એ રાગાદીને ઉત્પન્ન કર્યા જ કરે છે. રાગાદી ઉત્પન્ન થવાનું આ મૂળ કારણ છે કે એનું આધાર સ્થાન ખોટું છે. જે વર્તમાન અવસ્થાનો આધાર લીધો છે એ આધારે એને રાગ ઉત્પન્ન થયા જ કરશે. તેથી તેનો આશ્રય અને આધાર પણ છોડાયો છે. પરમાગમોમાં એનો આધાર પણ છોડાયો છે. નિયમસારમાં તો એ બહુ સ્પષ્ટ વિષય ચાલે છે કે ચારે પ્રકારની અવસ્થાઓ, મલિન અવસ્થાઓ તો આધાર આશ્રય કરવા યોગ્ય છે જ નહીં, પણ શુદ્ધ અવસ્થાઓ પણ જો આશ્રય કરવામાં આવે તો મલિનતાની જ ઉત્પત્તિ થશે. આધાર એટલે એવો હું એમ લેવું છે. હા, એકત્વ તો કરે છે પણ એવો જ હું એમ, એ જ મારું સ્વરૂપ, એવા જ સ્વરૂપે છું હું, એવો જ છું એમ એને જે અંગીકાર થઈ જાય છે એને રાગની ઉત્પત્તિનું કારણ છે. અને એ અધરથી રાગને ઉત્પન્ન કરે છે, એવો સ્વભાવ નથી, એવો સ્વભાવ નથી. અને પરદ્રવ છે એને કાંઈ કરી શકતું નથી. પરદ્રવ્યના કોઈ પણ કારકો એની અવસ્થામાં કાર્યગત થતા નથી, છતાં આ પર્યાય બુદ્ધિમાં એ સુખી દુઃખી રાગી દ્વેષી મોહી આદિ અનેક પ્રકારના વિકૃતને વિભાવ ભાવે પરિણામ જ કરે છે. હવે એનો અભ્યાસ કરવો હોય તો આ જગતના બધા પ્રાણીઓ, પોતાને ન સમજાતું હોય તો આ જગતના બધા પ્રાણીઓને વિભિન્ન પ્રકારના રાગ દ્વેષ મોહ થવાનું કારણ તપાસો કે પિતા એના પુત્ર પાછળ દુઃખી થાય કે સુખી થાય તો એને એનો હું પિતા છું એમ માનીને શું કારણ છે? કેમ બીજા જ કોઈ એવા છોકરા છોકરાના એવા પ્રવર્તનથી એને કઈ લેવા દેવા નથી? પાડોશીનો હોય તો, અરે એના મિત્રનો હોય તો, પણ હું એનો પિતા છું. આ જે પર્યાય બુદ્ધિ છે એ રાગને ઉત્પન્ન કરશે કે દ્વેષને કે મોહને ઉત્પન્ન કર્યા વગર રહેશે. આ પર્યાય બુદ્ધિ થઈ. એમ કોઈ પણ રાગ દ્વેષ મોહમાં એને એની વર્તમાન અવસ્થાને આધારભૂત બનાવી છે કે નહીં એ તપાસી લ્યો તો આ સૂત્ર સિદ્ધાંત પરમ સત્ય રૂપે સાબિત થઈ જશે. લઈ લ્યો, ક્યાંય પણ જીવ રાગ દ્વેષ કરે છે ત્યારે એને વર્તમાન પર્યાય લીધે કે નહીં આધારમાં. જગતનો કોઈ દ્રષ્ટાંત આની બહાર લાવી દો કે નહીં મળે તમને. સિદ્ધાંત એને કહેવાય કે ક્યાંય જાણે એમાં ફેર પડે નહીં. ત્રણેય કાળમાં અને ત્રણેય લોકને વિશે કોઈ ફેરફાર ન પામે એને સિદ્ધાંત કહીએ. તો કોઈ પણ જીવનો આ જગતમાં રાગ દ્વેષ થતો એમાં એને પર્યાયનો આશ્રય ન લીધો, એ આવી ગયો. એને વર્તમાન અવસ્થાનો આશ્રય લીધો છે. પછી ગમે તે સંબંધ એને જોડ્યો એ બધો કલ્પના માત્ર છે. વાસ્તવિકતાએ એનો આત્મા શુદ્ધ આનંદ સ્વભાવ જ્ઞાન સ્વભાવ છે. અને પોતાના જ્ઞાનાદિ સ્વભાવ સિવાય એને ક્યાંય લેવા દેવા નથી. જે કાંઈ રાગ દ્વેષ મોહ કરે છે એ વર્તમાન અવસ્થાનો આશ્રય કરીને આલંબન કરીને છે. કોઈ દ્રષ્ટાંત કોઈ તર્ક લાવો એની સામે. આ જીવે રાગ દ્વેષ મોહ થયો એમાં એને પર્યાયનો આશ્રય નહોતો. એવું છે ક્યાંય? એવું ક્યાંય નહીં મળે જોવા. શ્રીમદજી પત્રમાં લીધું છે કુરુક્ષેત્ર તો થાય છે પણ નરક નિગોદનું કારણ પણ એ જ છે. વર્તમાનમાં કુરુક્ષેત્ર થાય છે પણ નરક નિગોદનું પણ એ જ કારણ છે. પર્યાય બુદ્ધિ જ એને નરક નિગોદનું કારણ છે. 537 ના પત્રમાં શ્રીમદજી એવી વાત લીધી છે. 28મું વર્ષ છે. તેમ અજ્ઞાન દશારૂપ સ્વપ્નરૂપ યોગે આ જીવ પોતાને પોતાના નહીં એવા બીજા દ્રવ્યને વિશે સ્વપ્ણે માને છે. પોતાને પરદ્રવ્યમાં પરદ્રવ્યને વિશે સ્વપણું માને છે. એ પોતાના નહીં એવા બીજા સ્વદ્રવ્યને વિશે પરદ્રવ્યને વિશે સ્વપણું માને છે. અને એ જ માન્યતા તે સંસાર છે, તે જ અજ્ઞાન છે, નરકાદી ગતિનો હેતુ તે જ છે, તેજ જન્મનું કારણ, તેજ નવા જન્મ મરણનું કારણ, તેજ નવા જન્મનું કારણ એ જ દેહ છે અને એ જ દેહના વિકાર છે, અસાતાદિ રોગાદિ ઉત્પત્તિનું કારણ પણ એ છે. તેજ પુત્ર, તેજ પિતા, તેજ શત્રુ, તેજ મિત્ર આદિ ભાવ કલ્પનાના હેતુ છે અને તેની નિવૃત્તિ થઈ ત્યાં સહજ મોક્ષ છે. એ જ નિવૃત્તિને અર્થે સત્સંગ સત્પુરુષ આદિ સાધન કયા છે અને તે પણ સાર્થક ત્યારે કે પોતાના પુરુષાર્થને ગોપીવા વિના પ્રવર્તે ત્યારે, એમ કરીને વાત પૂરી કરે છે. પણ એને જે કાંઈ કલ્પના કરી છે, પિતા, પુત્ર, શત્રુ, મિત્ર, એ બધું આવી જાય છે. આ મારા મિત્ર છે એમાં એ જ વાત છે, એમ કે છે. અમે બે મિત્ર તો ખરા ને, એમાં આ જ વાત છે કે છે. જો અહીંયા તું મિત્ર છું તો ક્યાંક તું શત્રુ પણ કલ્પના કર્યા વિના રહીશ ને, આ વાત છે. શત્રુની વાત આવે તો માણસને ખબર પડે છે કે આમ ન કરવું જોઈએ, કોઈને શત્રુ ન બનાવવા જોઈએ. પણ શત્રુનો મિત્ર પ્રતિપક્ષ છે, મિત્રાગી વચનો કેવા છે. શત્રુ મિત્ર કાંઈ જેને ન હોય, એક લોક નાતા દ્રષ્ટા પણ સાક્ષી ભાવ, કોઈ જગતના એક રજકણથી માંડીને સર્વ રજકણોને, એક જીવથી માંડીને તમામ જીવરાશિ એક ખાનામાં રાખ્યા છે. સમોસરણમાં બિરાજમાન તીર્થંકરની સ્થિતિ સ્તુતિ આચાર્યએ એવી રીતે કરી છે કે હે પરમેશ્વર, આપે કદી કોઈને મારવા ભક્ત છે એમ જોયું નથી. કેમ કે આ જો મારો ભક્ત છે તો બીજો કોક મારો ભક્ત નથી, એમ આવે છે. એવું વિતરાગતાને વિશે હોય શકે, આ તો બધા આપની ભક્તિ કરે છે ને બીજા નથી કરતા, વિરોધ કરે છે કે એ જ્ઞાનનું જ્ઞેય છે ને બીજા જ્ઞાનનું જ્ઞેય છે, આ મારો ભક્ત છે ને આ મારો ભક્ત નથી, એવું વિભાગ પણ મારા પણ મારા નહીં પણ વિતરાગતામાં ઉપજતું નથી. પ્રમોદ આવે પણ પ્રમોદ નિષેધ સહિત આવે કે પ્રમોદ આવે તે બરાબર આવે, એટલો સવાલ છે. આ લાયક જીવ છે એમ કહીને જે પ્રમોદ આવે છે તો એ પ્રમોદ વાસ્તવિક ત્યારે છે કે કોઈ અલાયક હોય તો એના પ્રત્યે મધ્યસ્થતા રહે. સત્વેષુ મૈત્રી ગુણીષુ પ્રમોદ, પછી માધ્યસ્થ ભાવનું વિપરીત, જ્યાં વિપરીતતા જોઈએ ત્યાં મધ્યસ્થતા કરે, નહીત્ર અહીંયા રાગ કરશે તો ઓલા પણ દ્વેષ કર્યા વિના રહેશે નહીં, આમ છે. તો એ પ્રમોદ કાંઈક ઠેકાણે છે, નહીતર તો એ પ્રમોદનું ઠેકાણું નહીં રહે. અહીંયા પ્રમોદ કરવા જશે તો બીજે દ્વેષ કર્યા વિના રહી શકશે નહીં, આ સ્થિતિ ઉભી છે. બહુ ઊંચા સિદ્ધાંતો છે. વિતરાગતા એટલે બસ વિતરાગતા, જેમ દુનિયાનો છેડો ઘર કહ્યું છે એમ આ જગતમાં એક આખરનું છેવટનું તત્વ છે. વિતરાગતા એટલે જાણે નિર્દોષતા, અને નિર્દોષતા એટલે એમાં કલંકનો કોઈ અંશ નહીં તે નિર્દોષતા, કોઈ દોષ નહીં, દોષ અને કલંક રહિત પણ એનું નામ વિતરાગતા અને નિર્દોષતા છે. એ ક્યાંથી ઉત્પન્ન થાય, કે પર્યાય બુદ્ધિ જાય તો વિતરાગતા ઉત્પન્ન થાય, આ એનું મૂળ વિજ્ઞાન છે. કે વર્તમાન અવસ્થા રૂપે હું નથી, કેમ કે ક્ષણ ક્ષણમાં નાશ પામતી અવસ્થા છે, અનિત્ય છે. આત્માનું કાયમી સ્વરૂપ એવું નથી, જે એનું ધ્રુવ કાયમી ત્રિકાળી સ્વરૂપ છે એ તો પરિપૂર્ણ દ્રવ સ્વભાવ, વિતરાગ સ્વભાવ, જ્ઞાનાનંદ સ્વભાવ, ચૈતન્ય સ્વભાવ, ધ્રુવસ્થિ સ્વભાવ છે. એનું સ્વરૂપ છે, આ બદલતી અવસ્થા એ એનું કાયમી સ્વરૂપ નથી. એમાં વર્તમાન સંસાર અવસ્થા છે એ તો બિલકુલ એના સ્વરૂપથી વિકૃત રૂપે છે, એના સ્વરૂપ સાથે જરાય મેળ ખાતી નથી. સિદ્ધ અવસ્થા છે એ સ્વરૂપ સદ્રશ છે, જે સિદ્ધ પરમાત્માની અવસ્થા છે એ જેવું સ્વરૂપ છે એવી જ અવસ્થા છે, પણ એ પણ બદલતી અવસ્થા છે. બદલતી અવસ્થાનું આલંબન ભગવાને પોતે લીધું નથી, જો કે એમને આલંબન નહીં આલંબનનો પ્રશ્ન અહીંયા ચર્ચવાનો રહેતો નથી. તો પણ વિચાર કરવામાં આવે તો લોકાલોક એ જ્ઞાનમાં પ્રતિબિંબિત થવા છતાં અંતર્મુખપણું, નિરવશેષ અંતર્મુખપણું છે પર્યાયનું, એ પણ એમને એમ જ છે. જ્યારથી શ્રેણીનું ધ્યાન માંડ્યું, ક્ષાયક શ્રેણીનું ધ્યાન માંડ્યું છદ્મસ્થ અવસ્થામાં, ત્યારથી જે અંતર્મુખ સ્થિતિ થઈ એ અંતર્મુખ સ્થિતિ ટોચની થઈ ગઈ, નિરવશેષ અંતર્મુખ સ્થિતિ થઈ ગઈ અને એમ જ રહી ગઈ. પછી એક નિર્મળ જ્ઞાનમાં જગતના ત્રણ કાળ ત્રણ લોક પ્રતિબિંબિત થયા જણાઈ ગયા, તો પણ ઉપયોગ પોતાનું સ્વસ્થાન બદલતો નથી. ક્યારે ઉપયોગ લોકાલોક પ્રત્યે થાય એવું બનતું નથી. સામાન્ય પ્રાણીને બીજા પદાર્થ જાણવાનો ઉપયોગ ત્યાં મૂકે બીજા પદાર્થ ઉપર, એવું કેવળ જ્ઞાનમાં બનતું નથી. કોઈ પણ પદાર્થ ઉપર ઉપયોગ મુકાયા વિના અને પરિપૂર્ણ સ્વરૂપસ્થ રહેતા, ઉપયોગ પણ પરિપૂર્ણ સ્વરૂપસ્થ રહેતા લોકાલોક જેમાં ત્રણેય કાળના પર્યાયો સહિત પ્રતિબિંબિત થઈ જાય છે, એવું એક આશ્ચર્યકારી સાતિશય જ્ઞાનનું પરિણમન, દિવ્ય જ્ઞાનનું પરિણમન, એને કેવળ જ્ઞાન કહેવામાં આવ્યું છે. કહે છે કે પર્યાય બુદ્ધિમાં નિમિત્તને આધીન થઈને, નિમિત્ત તરફ પ્રોતે નિમિત્તને વશ થઈને એ પણ સ્વતંત્રપણે પોતાનું પરિણમન કરે છે, પણ શું કરવા કરે છે? પર્યાય બુદ્ધિને કારણે મારે આના વિના ન ચાલે, મારે અમુક પ્રકારની અનુકૂળતા વિના ન ચાલે, મારે આહાર પાણી વિના ન ચાલે, તેથી મારે રૂપિયા પૈસા ટકા વિના ન ચાલે, તેથી રૂપિયા પૈસા ટકા મેળવવાના સાધનો વિના મારે ન ચાલે, હવા વિના મારે ન ચાલે, મારે આના વિના ન ચાલે, એ બધું શું માનીને કે હું ફલાણો માણસ છું કે બીજું કાંઈ. ભાઈ તું માણસ તો અમુક વર્ષથી થયો છો અને અમુક વર્ષ પછી નહીં હોય એનું શું, તું તો તું નો તું જ રહીશ. તારામાં જે અનંત શક્તિઓ છે એમાં જીવત્મ નામની શક્તિ છે, જેના પ્રાણ જ્ઞાન ને દર્શન છે, જે જ્ઞાન દર્શન પ્રાણ થી જીવે છે તે જીવ છે, આયુષને શ્વાસોશ્વાસથી જીવે છે તે જીવ નથી, એ જીવનું સ્વરૂપ નથી એમ કહે છે. આયુષ છૂટી જશે, શ્વાસોશ્વાસ છૂટી જશે, પણ જીવ જીવતો રહી જશે. જીવ ક્યારે નાશ પામશે એવું બનતું નથી. એ જીવની મૂળભૂત શક્તિ છે અને એની શક્તિઓ તેનું સ્વરૂપ છે. વર્તમાન અવસ્થા જેટલો એ મર્યાદિત ભાવે નથી. વિચાર કરો તો ક્યાંથી ક્યાંથી એનું મૂળ ગોતો છે, આના વિના ન ચાલે એનું મૂળ ગોતો તો. એટલે તો કહ્યું કે કોઈ પણ પ્રકારનો રાગ દ્વેષ લાવો એના આ એના મૂળમાં પર્યાયનો આધાર લીધો છે કે નહીં, વર્તમાન અવસ્થાનો આધાર લીધો છે કે નહીં, એ જ નીકળશે. એ ઉપરથી સિદ્ધ થાય છે કે આ સૂત્ર સિદ્ધાંત છે, એ અફર છે. એને પોતે પછી એ જ વિચારવું પડે કે આ જીવને હવે જે અભ્યાસનો અવલોકનનો વિષય લીધો ને, નથી આવ્યા ભાઈ, નથી આવ્યા દીપકભાઈ, કે અવલોકન કરે જીવ ત્યારે રાગ ને જ્ઞાન બે અવસ્થા એને જાણવા મળશે ને અવલોકન કરવામાં. તો આ અવલોકનમાં એને આ પડખો પણ જણાશે કે આ રાગ શું કરવા ઉત્પન્ન થયો, કે એક તો જે પદાર્થ પ્રત્યે રાગ થયો છે એની કંઈક એને કલ્પના બાંધી છે, એની કિંમત એને આકી છે કે આ આટલી મૂલ્યવાન ચીજ છે, અથવા મારા સુખનું કારણ છે એવું મૂલ્ય એને આંક્યું છે. એક બીજું, એ પદાર્થની સાથે મારો વર્તમાનમાં આવો સંબંધ છે, એ સંબંધ વાળો હું છું એવી એને કલ્પના કરી છે. આ બે વસ્તુ એક સાથે એને મળશે ત્યારે એ પર્યાય બુદ્ધિમાં સ્વતંત્રપણે પરાધીન થઈને નિમિત્તાધીન થઈને રાગને ઉત્પન્ન કરે છે, અધરથી રાગને ઉત્પન્ન કરે છે. ન થાય એવો સ્વભાવ છે છતાં ઉત્પન્ન કરે છે, એને અધરથી ઉત્પન્ન કરે છે. આ બે વસ્તુ એક સાથે મળશે પછી એને એક અભ્યાસમાં એના સૂક્ષ્મમાં સૂક્ષ્મ પડખા હાથમાં આવશે. જો એને જોતો રહે, વારંવાર એને તપાસતો રહે, તો એને ખબર પડે એવું છે કે આ જીવ કેવી રીતે પોતાની કલ્પના કરે છે, મૂળ સ્વરૂપ કેવું છે એને તદ્દન ભૂલે છે, સાવ એને ભૂલી જઈને એક નવી જ કલ્પના ઉઠાવે છે કે હું ફલાણો ફલાણો ફલાણો, અને તેથી આની સાથે મારે આમ ને આની સાથે મારે આમ ને આની સાથે મારે આમ. એ ધર્મદાસજી ક્ષુલ્લકે લખ્યું છે એ ગ્રંથમાં, અમે લખ્યો છે કે હું બ્રાહ્મણ વૈશ્ય ક્ષત્રિય કે ક્ષુદ્ર તો નથી, પણ હું બૌદ્ધમતી કે વૈષ્ણવમતી કે જૈનમતી પણ હું નથી, એમ લખ્યું છે. હારે હાર જૈનમતને લીધો છે. હું બૌદ્ધમતી તો નથી પણ હું જૈનમતી પણ નથી, એમ લઈ લીધું છે. કેમ કે એ મતવાળો થયો. મત મદિરા કે પાન છે મતવાલા સમજૈને સમજે નહીં, એમ સમજૈન એટલે સમજે નહીં એમ કહે. જે મતવાળો થાય એને સમજે એમ કહે. જે મતરૂપી મતરૂપી મદીના મદીરા પીએ છે એને દારૂ પીતો એમ કહી દીધો. મિથ્યાત્મનો એ દારૂ છે કે હું જૈન. જન્માંધ કીધા છે એને, જન્મથી અંધ કીધા છે. અનાદિના અંધ છે, જન્મથી શું અનાદિના અંધ છે એવો વિષય છે. એટલે એ સંપ્રદાય બુદ્ધિનો આમાં નિષેધ છે આપણો. જૈનમતી તો છો, જૈન પરમેશ્વરને માને છો, જૈનમતી કેમ ન કહેવો એમ વાત નથી અહીંયા. આખી જે સંપ્રદાય બુદ્ધિ છે એમાં જે સંકુચિતતા આવે છે, એમાં જે આત્માની જે વિશાળતા છે એને બાંધી દેવામાં આવે છે, બંધનમાં લેવામાં આવે છે. એ રાગ દ્વેષ મોહને ઉત્પન્ન કર્યા વગર એ રાગ દ્વેષ મોહને ઉત્પન્ન કરે કરે ને કરે છે. એ તો આપોઆપ છે, પણ ધર્મ એ કોઈ સંગઠનનું ક્ષેત્ર જ નથી, એ તો રાજકારણના ક્ષેત્રમાં સંગઠન થાય. ધર્મના ક્ષેત્રમાં સંગઠન થાય એ ધર્મનું ક્ષેત્ર નથી, રાજકારણનું ક્ષેત્ર છે. કદી એને એ રીતે લઈ શકાય નહીં, બહુ મોટી ભૂલ પડી જાય. તો બધો ફેરફાર, તદ્દન ફેરફાર થઈ ગયો એ આખો ધર્મનો રસ્તો, ધર્મની લાઈન રહેતી જ નથી ત્યાં. આ તો એટલો બધો વિશાળ માર્ગ છે કે જેની એક ભાવના એવી હોય છે કે જગતના બધા જીવો આ માર્ગને પામે, કોઈ બાકી નહીં એમાં, કોઈ એક પણ એનો અપવાદ નહીં એમ. પણ પ્રભુ આ તો અભિવી પણ છે, તીર્થંકર ભગવાનને આ ભાવના આવી છે સર્વ તીર્થંકરોને કે બધા જ જીવો આ માર્ગને પામે. ભવિને આપણું કે સાથે લીધા કે ભવ્ય ભવ્ય અમને કાંઈ દેખાતું નથી, અમને તો બધા સિદ્ધ જ દેખાય છે. બેન શ્રી વચનામૃત લીધું છે ને, અમે તો બધાને સિદ્ધપણે દેખીએ છીએ આ વખતના આત્મધર્મ. માથાનો વાઢનાર હોય એની વર્તમાન અવસ્થાને ગૌણ કરવામાં આવે છે. આયા જ્યાં પોતાની વર્તમાન અવસ્થાને ગૌણ કરી કે સામે સામે એની અવસ્થાને ગૌણ કરી, એનો જે દ્રવ સ્વભાવ છે એને મુખ્યપણે જોવામાં આવે છે. પોતા કેમ કે પોતાના દ્રવ સ્વભાવને મુખ્યપણે જોવામાં આવે છે. બહુ અલૌકિક સિદ્ધાંતો છે. એક જ છે, દ્રવ સ્વભાવમાં કિંચિત માત્ર ફેર નથી. ભવી ને અભવી ભવ્ય પારિણામિક ભાવે લીધા છે. ભવ્યત્વ ને અભવ્યત્વ પારિણામિક ભાવે લીધા છે, કેમ કે અનાદિથી હોય છે. એક બીજું કે એને કોઈ કર્મના ઉદય સાથે નિમિત્ત નથી, એટલે કે ઉપસમ ક્ષોપસમ ઉદય અને ક્ષાયિકના ચાર ભેદમાં એ આવતા નથી, કારણ કે ચારે ને કર્મના ઉદય ઉપસમ ક્ષોપસમ સાથે સંબંધ રહે છે. ભવ્યત્વ ને અભવ્યત્વ ને એ હોતું નથી, છતાં તે અશુદ્ધ પારિણામિક છે, શુદ્ધ પારિણામિક નથી. 320 માં નાખ્યું છે ભવ્યત્વ ને અભવ્યત્વ છે એ જૈસનાચાર્યની ટીકા 320 ગાથા સમય સાથે. એ અશુદ્ધ પારિણામિક છે અને અશુદ્ધ પારિણામિક છે એટલે એ વ્યવહાર નહીંનો વિષય છે. પારિણામિક હોવા છતાં નિશ્ચય નહીંનો વિષય નથી, કેમ કે તે ભવ્યત્વ ને અભવ્યત્વ ભવી ને અભવીપણાના પર્યાય સાથે સંબંધ ધરાવે છે, નિરપેક્ષ ત્રિકાળી દ્રવ સાથે નહીં, એની સાથે એનો જાણે સંબંધ નથી. એ તો નિરપેક્ષ છે, એનાથી પણ નિરપેક્ષ છે. જે શુદ્ધ પારિણામિક છે એ ભવ્યત્વ ને અભવ્યત્વથી પણ નિરપેક્ષ છે. ચાર પ્રકારના પર્યાયોથી તો નિરપેક્ષ છે જ, પણ ભવ્યત્વ અભવ્યત્વથી પણ એ નિરપેક્ષ છે, એવો મૂળ સ્વભાવ છે. એવા સ્વભાવને ઓળખે, ઓળખે ત્યારે એને સ્વીકારે, પોતા સ્વરૂપે અંગીકાર કરે, ત્યારે એનો અનુભવ એને થયા વિના રહે નહીં. વાત તો એવી છે કે એને પ્રયત્ન કેટલો ક્યારે આખા દિવસમાં કર્યો એનો હિસાબ કિતાબ તો મેળવશે કે નહીં. સ્વાધ્યાય કરવા બેસે ત્યારે એમ કે આમ નથી થતું, હવે અમારે કેમ કરવું, આમ નથી થતું અમારે કેમ કરવું, પણ અહીંથી છૂટ્યા પછીના 23 કલાકમાં એને ક્યારે ઓળખવાનો પ્રયત્ન કર્યો, કેટલો ટાઈમ કર્યો, એનું બેલેન્સ શીટ લઈને આવજો રોજે રોજનો, કાળો મેળવીને. પૈસામાં પડી ગયો ને કા શરીરમાં પડી ગયો, પછી ક્યાંથી ઓળખાય? આ અંદર તો લાગી કે દાગી થાય તે દીધી મારો આવે એવું છે. એટલે શું છે, હા આગ લાગે છે કે નહીં? પછી ઉભો રહીએ, હે એમ કે આ તમે જે મકાનમાં હુતા છો એ હળગ્યું છે ચારે બાજુથી, પછી નહી? કેમ કે એને એટલો ખ્યાલ છે કે બચાવવામાં પણ હું સલામત હોઈશ તો બચાવીશ, હું જ સલામત નહીં હોય તો કોને બચાવીશ, માટે પહેલા હું સલામત થઈ જાઉં. એમ અંદરમાં એને એમ લાગે કે આ ઘરમાં બધું હળગે છે, આ દુકાનમાં બધું હળગે છે, અને આ જગત તો આખું હળગે છે એમ લાગે તે દિવારો આવી ગયું છે. ઘર હળગે છે, દુકાન હળગે છે, નાત જાત હળગે છે, સમાજ હળગે છે, અને દુનિયા આખી હળગે છે. ત્યાં તાઢક વૃત્તિ હોય જરા ખરખું પડે ત્યાં એને એમ થાય હા આ ઠીક થઈ ગયો, હવે એ પોદો છે બીજું કાંઈ નથી. ગુરુજી દ્રષ્ટાંત દેતા ને, ગામડામાં પૂદડા વીણવા નીકળે, હે છાણા છાણ છાણા બનાવવા માટે, એમાં એક હાળો પૂદડો મળે ત્યાં રાજી રાજી થઈ જાય પૂદડા વીણવા વાળી બાઈ. હા તો હુમલો ભરાઈ ગયો, એમાં લાખ 50,000 crore 2 crore કે જે કઈ મળે એ પૂરો મળ્યો છે, બીજું કઈ નથી મળ્યું. એમાં રાખો ને ભિખારી થઈ ગયો, કે છે કે ભાઈ મરી જઈશ, આમાં ને આમાં ધૂન ભૂકા નીકળી જશે, ક્યાં વિયોજીશ, પત્તો લાગશે. એ 5-25 વર્ષ તો આંખના પલકારામાં પૂરા થશે. ક્યારે આંખના પલકારામાં આંખ વિચારશે તને ખબર રહેશે નહી. એટલે ઉતાવળ રાખીને, ઝડપ કરીને અંતરનું સાધન કરીને કોઈ હાલતમાં કર, ગમે તે ઉદય આવે નહીં. જે તે પ્રકારનો ઉદય હોય એ બધાને ગૌણ કરીને સર્વ ઉદયમાં અંતરની સાવધાનીને છોડીશ નહીં. અંદર તું જે સ્વભાવે ને જે દ્રવ સ્વરૂપે છો એની અંતર સાવધાની તું છોડીશ નહીં. સાબુત રાખજે, તારું ઘર છે એ સાબુત રાખજે બરાબર. પછી જે કાંઈ થાય એ થાય, એના ઉપર તારી પકડ રહેશે. એ પર્યાય બુદ્ધિ છે, વર્તમાન પર્યાયની પકડ છે, અને તે રાગાદી સમસ્ત દોષની પરંપરાનું મૂળ કારણ છે. આ દોષનું મૂળ કારણનું નિદાન કર્યું, જેમ રોગનું નિદાન કરીને ઉપાય વિચારવામાં આવે છે, નિદાન ન પકડાય તો એક ઉપાયનો કાંઈ મેળ પડતો નથી. આ એનું મૂળ નિદાન. ભાઈ તારે દુઃખના પંથ છોડવા હોય અને સુખના પંથે આવવું હોય તો પુણ્ય પાપના ભાવ દુઃખરૂપ છે અને મારું સ્વરૂપ આનંદ છે એમ અભિપ્રાયમાં પુણ્ય પાપના ભાવથી પાછો ફર. શું કહે છે? એમ ન કહ્યું કે પાપના ભાવ દુઃખરૂપ છે અને પુણ્યના ભાવ સુખરૂપ છે, એમ નથી કહ્યું. કેમ કે મૂળ ગાથામાં વિષય જે એજન્ડા ઉપર છે એ છે કે આ જીવ જ્યારે આશ્રવોથી નિવર્તે, એટલે કે આશ્રવોને દુઃખરૂપ જાણીને નિવર્તે, એનાથી પાછો વળે ત્યારે એના ત્યારે સંસારથી છૂટે. ક્યારે એને આત્માનું જ્ઞાન થાય, આત્મસ્થિરતા થાય, સંસારથી છૂટવું થાય, કે આશ્રવોથી નિવર્તન કરે પાછો વળે ત્યારે. ક્યારે પાછો વળી શકે? કે જ્યારે એને એ દુઃખરૂપ જાણે, એને મલિન જાણે અને પોતાનાથી વિપરીત જાણે ત્યારે. ત્રણ બોલ લીધા છે, વિપરીતતા, દુઃખપણું અને મલિનપણું. એ પુણ્ય અને પાપ બંને આશ્રવ છે, એ દુઃખના પંથે જવાનું કારણ છે. એ દુઃખના પંથથી છૂટવું હોય, નિરાકુળ સુખના પંથે આવવું હોય, મનનું સુખ તે સુખ નથી, આત્મિક સુખ તે સુખ છે. મનનું સુખ તે સુખ નથી, પણ ખરેખર મનનું સુખ તે દુઃખ છે. અહીંયા એમ કે છે, જેમાં સુખાનુભવ થાય છે એને કહે છે કે ખરેખર એ સુખ જ નથી પણ એ દુઃખ છે. આ જરા બેસવું કઠણ પડે એવું છે, પણ અમને સુખનો અનુભવ થાય એનું શું? કે ભાઈ એ તને સુખની કલ્પના થઈ છે, અનુભવ થારો છે એ સાચો નથી. તારો અનુભવ તે મિથ્યા અનુભવ છે, સુખની કલ્પના માત્ર છે. ત્યાં ખરેખર તને સુખ થયું છે એ વાત જ સાચી નથી. હરખ અને પાત થાય છે કે નહીં? વાત પિત્ત ને કફ ત્રણે વકરે, વકરે એટલે મર્યાદા છોડીને એનો દોષ ઉત્પન્ન થાય, અમર્યાદિત દોષ ઉત્પન્ન થાય, એટલે કે પ્રાણ ઘાતક દોષ ઉત્પન્ન થાય, ત્યારે એ ખડખડ હસવા લાગે, ખડખડાટ છે. સુખી થઈ ગયો છે ત્યાં, દુઃખ વધી ગયું છે એને, ત્યાં રોગનું દુઃખ વધ્યું છે પણ સુખને દુઃખની ભાન રહી નથી. બેભાનપણામાં હસે છે. એમ આ જીવ પોતાના મૂળ સ્વરૂપના બેભાનપણામાં ક્યારેક ક્યારેક સુખી થયો હોય એવી કલ્પના કરે છે. શરીર સારું તંદુરસ્ત થાય, બહારમાં પણ બધા સાતાના અનુકૂળ સાધનો ગોઠવાય ત્યારે એમ માની લે છે કે હું સુખી થઈ ગયો છું. કે છે કે ભાઈ તું દુઃખના ડુંગરા નીચે દટાયેલો છો, સુખી તો નથી પણ દુઃખના ડુંગરા નીચે તું દટાયેલો છો, સુખનું તો ગંધે એમાં નથી. પણ એની કલ્પનામાં એ રાચે છે અને પછી એવા પ્રગટ દુઃખની પરંપરામાં એ આવી જાય છે કે એને ખબર પડતી નથી કે આ ક્યાંથી આવી ગયું આ બધું. પણ મૂળમાં જ ભૂલ્યો હતો, જ્યાં સુખ હતું ત્યાં પણ એને સુખ નહોતું ત્યાં પણ એને સુખ જ માની લીધું હતું. અહીંયા તો કહે છે કે સુખના પંથે આવવું હોય એટલે આત્માના નિરાકુર સુખના માર્ગે આવવું હોય, નિરાકુર સુખનો ઉપાય તારે જો પકડવો હોય અને દુઃખના કારણ તારે છૂટવું હોય તો પુણ્યને પાપ બંને ભાવ, પુણ્યને પાપ બંને પ્રકારના ભાવ દુઃખરૂપ છે અને તેનાથી બિલકુલ વિલક્ષણ મારું આનંદ સ્વરૂપ છે એમ અભિપ્રાયમાંથી પહેલા પુણ્યપાપના ભાવથી પાછો વળ, પછી વાસ્તવિકપણે બંધ થશે. પહેલા વિચારથી એનો અભિપ્રાય બરાબર ફરી જવો જોઈએ. જે અભિપ્રાયમાં એણે પાપને દુઃખરૂપ માન્યું હતું, ક્યારેક તો પાપને સુખરૂપ માને છે. આજે મોજ મજાના ભાવ કરે છે ને, પાંચ ઇન્દ્રિયના વિષયોમાં એને સુખનો ભાવ થાય છે, ત્યાં તો પાપમાં સુખ માને છે. કષાયની મંદતા અને એ પ્રકારના પુણ્ય પરિણામ મંદ કષાયમાં થાય ત્યારે સાતા પ્રકૃતિના ઉદયમાં એને સુખ વેદાય, એ વળી બીજો વિષય. પણ તીવ્ર કષાય કરે, ભોગ ઉપભોગના ઉદયના કાળમાં પાપરૂપ પરિણમે ત્યારે પણ એ પોતાને સુખી થયો સુખ થતું હોવાનું જે માને છે એ એકાંતે વિપરીતતા છે. બે જગ્યાએ વિપરીતતા છે, એકાંતે વિપરીતતા છે. એમાં થોડીક અવિપરીતતા છે, દુઃખમાં પૂરી વિપરીતતા છે, પાપમાં પૂરી વિપરીતતા છે અને સુખ અને પુણ્યના પરિણામમાં કથનચિત વિપરીતતા છે એમ પણ નથી. એકાંતે વિપરીતતા છે, એમાં એકાંતે એમાં દુઃખ છે. ઓછું છે પણ જાત કઈ છે? વિષ્ઠા ઓછી હોય હે, થોડીક મોઢે લગાડી હોય હે, ઓછી છે ને? એમ નહીં ચાલે હે? કેમ નથી ચલાવતા? ઓછી છે ને? એક બાલદી શુદ્ધ પાણી લીધું અને એક કપ જેટલો, આ ચા પીવાના કપ જેટલો ગંદકી લીધી હે, પછી નાતા નાતા એ પણ એકાદું નાખી દો હે. આ તો એક બાલદી છે ને, આ તો થોડુંક જ છે હે, એક કપ જેટલું એ રેડી દો માથે. કેમ? એમાં શું ગટરમાંથી એકાદી કપ ભરીને નાખી દે, ઓછું છે ને? ઓછું છે એમાં કહેવા શું માગો છો? કે ભલે રહ્યું એમને, ઓછું છે માટે જવા દો એને, ગમ કરો ભલે રહ્યું. વિષ્ઠાના એક કણને શરીર ઉપરની કપડા ઉપર રાખવા માંગતો નથી, એની બાજુમાં બેસવા માંગતો નથી. મારો અહીંયા થોડુંક પડ્યું છે ને અહીંયા, તો અહીંયા નથી બેસવું, ઓલા પણ બેસવું છે. એની બાજુમાં તો બેસવા માંગતો નથી પણ એની વાસે લેવા માંગતો નથી, એની વાતે કરવા માંગતો નથી. એમાં એને રસ નથી. આટલો બધો એ મલિનતાથી આઘો રહેવા માંગે છે અને ભાવની મલિનતામાં થોડુંક છે ને, થોડુંક છે ને, કસાઈની મનતામાં તો થોડીક મનતા છે ને, પણ એ તો તારા મોઢામાં છે, પર્યાયમાં છે, એટલે તારા સ્વાદમાં છે. ભૂલું તો તું વાસને લેવા બાજુમાં બેસવા માંગતો નથી, પણ જેમ જીભને સ્વાદ આવે એમ પર્યાયમાં તો તું એનો સ્વાદ લે છો, એનું શું? એ તો તું સ્વાદ એને આસ્વાદે છો. હે મલિન ભાવને તું આસ્વાદે છો કે આ પુણ્ય પરિણામ થયા, મને સારા થયા, સારા ભાવ છે મારા, બહુ સારા ભાવ, ભક્તિનો ભાવ એવો સરસ આવ્યો. હે એક તો મારો કંઠ અને બીજો પાછો એવો સરસ ઢાળ અને ત્રીજો મારો ભાવ, એવો ત્રણનો સંગમ થયો કે આ હાથ તો જુદી જ રંગત હતી એમ એને લાગે. હે આ ભક્તિ કરે ને, હે એક તો જાણે બહુ એનો રાગનો ઢાળ સારો હોય, કવિ જે પદ હોય એનો, એમાં કંઠ સારો હોય, સાજવાજ બધા સારા હોય, અને પછી એને કાંઈક કશાયની મનતા થઈને જરાક ભક્તિનો ભાવ આવી જાય, બસ જાણે એ તો કૃત કૃત થઈ ગયો. હવે એમાં મલિનતા છે અને શે બેસે, કેવી રીતે બેસે કે આ મલિન પરિણામ છે? કહે છે કે વિતરાગી જ્ઞાન સ્વભાવને ઓળખા વિના અને જાણ્યા વિના, સમજ્યા વિના, સ્વીકાર્યા વિના, એને મલિન પરિણામનું મલિનપણું ને વિપરીતપણું ભાસતું નથી. અભિપ્રાય તો એને વિચારીને પાકો કરવો પડશે. આ પહેલી વાત એ ચાલે છે અહીંયા કે હું વિતરાગી આનંદ સ્વરૂપે છું એમ સ્વીકારીને અભિપ્રાયમાં એમ પોતાનું સ્વરૂપ અભિપ્રાયથી નક્કી કરીને પુણ્ય પાપના ભાવથી અભિપ્રાયમાં પહેલો પાછો વળ, હજી મટશે નહીં તને, અભિપ્રાય ફરશે તો હજી મટશે નહીં, પણ જો અભિપ્રાય ફરી ગયો હશે તો એ અભિપ્રાય ફર્યાનું લક્ષણ એ છે કે જે કાંઈ જીવને અભિપ્રાય વિરુદ્ધ થાય તેનો નિષેધ આવ્યા વિના રહે નહીં. આ એનો કુદરતી સ્થિતિ છે કે પોતાના અભિપ્રાયથી કાંઈ પણ થતું હોય તો માણસને એનો નકાર આવે છે, કેમ કે એ અભિપ્રાયથી વિરુદ્ધ એને ચાલે છે. એમ પુણ્યને પાપના પરિણામથી મારું સ્વરૂપ તદ્દન આનંદ સ્વરૂપ જુદું છે એવો અભિપ્રાય થઈ ગયો હોય તો પુણ્યને પાપના પરિણામનો સદ્ભાવ થાય ત્યારે, ઉત્પન્ન થાય ત્યારે એનો નિષેધ આવ્યા વિના રહે નહીં. પહેલા અભિપ્રાય ફરે પછી વેદન આવે, એટલે પહેલા અહીંયા પદ્ધતિ શરૂઆત છે. પહેલા અભિપ્રાય બદલાવો જોઈએ. હા, દુઃખરૂપ સમજે પછી દુઃખરૂપ ભાસે, સામાન્ય રીતે સમજવાની ભૂમિકામાં છે એને. તિર્યન ચાદીને એ પ્રકાર નથી, કેમ કે ત્યાં કોઈ સમજાવનાર ને સમજનાર એ વ્યવહાર ચાલતો નથી મારમાં, એટલે ત્યાં એને ભાવ જ સમજાઈ જાય છે, વેદનથી સમજાઈ જાય છે. વર્તમાન જે એકલો જ્ઞાન ભાવ, માત્ર જ્ઞાન ભાવ, અને એથી બીજો જે કોઈ ચાલતો વિભાવ ભાવ, એ વિભાવમાં એને દુઃખ લાગે છે અને જ્ઞાનમાં દુઃખ લાગતું નથી, એટલે એ વિભાવથી હટે છે અંદરમાં અને જ્ઞાનમાં આવે છે, એને સમ્યક દર્શન પણ થાય છે અને પંચમ ગુણ સ્થાન સુધી વિતરાગતા વધે છે, તિર્યંચને ત્યાં સુધી આવી જાય છે. સર્વાર સિદ્ધિનો સમ્યક દ્રષ્ટિ, ક્ષાયિક સમ્યક દ્રષ્ટિ દેવ પાંચમા ગુણ સ્થાને ન હોય, ત્યાં નિત્ર કોઈ પ્રવૃત્તિ નથી પાપની, ત્યાં કોઈ દેવીઓ અપસરાઓ નથી, ને ત્યાં કોઈ ખાવા પીવાનો કોઈ પ્રકાર નથી, ને ધંધો વેપાર કારખાનાનો પણ ત્યાં કોઈ ઉદય નથી. બધા 33-33 સાગરના આયુ સુધી તત્વોની સૂક્ષ્મ ચર્ચાઓ કરે છે, એક જ કામ હોય છે, છતાં પાંચમું ગુણ સ્થાન ન આવે. રાગની તીવ્રતા, ચારિત્ર મોહના રાગનીઓ, દર્શન મોહનો રાગ નથી, પણ રાગની તીવ્રતા છે.
ભૂમિકા વિશે આપુલતા છે ખરી, પણ આપુલતા ભાસતી નથી. તો પેલા એ પેલા અભિપ્રાયમાં
અહીંયા આપણે વિચાર કરીએ, આપણા માટે જો વિચાર કરીએ તો પહેલા અભિપ્રાયમાં એને મૂળમાંથી તો વેદન ઉપર ફરે, પણ વિચારની અંદર વિચાર વળીએ કરીને એનો રસ તોડી શકાય છે. વિચારથી એનો રસ તોડી શકાય છે. જે પુણ્ય પાપના ભાવમાં તીવ્ર રસથી ઊંઝીને જાતો તો ત્યાં એને આંચકો લાગે. જો અભિપ્રાય બદલ્યો હોય તો કે આ તો નહીં કરવા જેવું છે, કરવા જેવું નથી, પણ એ કરવા જેવા છે એમ અભિપ્રાય હોય કાર્ય થાય એની પાછળ પુણ્ય પાપનો, અને એક એનાથી વિરુદ્ધ અભિપ્રાય હોય કે નહીં કરવા જેવું છે ને થાય છે તો ફેર પડી જાય. એ ફેર પાડવો, ફેર ન પડે તો ત્યાં સુધી એને કોઈ મોં માથું નથી સૂટતો. દીપકભાઈનો તમદી બહુ સારો પ્રશ્ન કરે છે. હા, બધું પ્રભુ અભિપ્રાય કે આ તમે એમ કહો છો કે ભેદજ્ઞાન ભેદજ્ઞાન કરવું જોઈએ, પણ કઈ અંદરમાં શું કરવું મોં માથું જ હાથમાં નથી આવતું. ક્યાંથી છૂટું પડવું, કેવી રીતે છૂટું પડવું એ જ પકડાતું નથી. વાતથી જ છે સમજીએ ત્યારે કે ભેદજ્ઞાનમાં જ્ઞાનથી ને રાગ ને જ્ઞાનથી છૂટું પડવું જોઈએ, પણ કેમ કરવું અંદરમાં બહુ વિધિનો માર્મિક પ્રશ્ન હતો. અંદરમાં કઈ હાથમાં નથી આવતું, ખરી વાત આ છે. બહુ પ્રેક્ટિકલ સાઈડથી વાત છે. એને કહે છે કે પહેલાં એને અભિપ્રાયથી ફરવું જોઈએ. જૈન દર્શનની અંદર કોઈ વિશિષ્ટતા હોય, ફિલોસોફિકલ તત્વજ્ઞાનનું જેટલું કોઈ નિરૂપણ છે એની વિશિષ્ટતા પદ્ધતિ બહુ સારી છે. સ્ટેજ બાય સ્ટેજ એકદમ તમને પદ્ધતિસર વસ્તુ વ્યવસ્થા મળે. આમ થવું જોઈએ, આમ થવું જોઈએ, આમ થવું જોઈએ, આમ થવું જોઈએ, આમ થવું જોઈએ. એક પગથિયું તમે ચડો, પગથિયે પગથિયે એમ પેથીએ પેથીએ નહીં, વાળે વાળે તેલ નાખીને વિષય સ્પષ્ટ કરેલો છે. નથી હાથમાં આવતું કાંઈ વાંધા નહીં, એનો એનો પરિચય કરો. જે ચાલતા ભાવો છે એનો પરિચય કરો, શું શું ચાલે છે તપાસ કરો એને. હે, શું થઈ રહ્યું છે, કેમ થઈ રહ્યું છે, કેવી રીતે થઈ રહ્યું છે, તટસ્થ થઈને એકવાર એની તપાસમાં ઉતરો. શું જેમ કોઈ ભયંકર રોગ હોય તો એનું ઇન્વેસ્ટિગેશનમાં જવું પડે છે, પછી ઉપર ઉપરથી ખોંખારો ખાઈને દવા ન આપે ભાઈ, ડાક્ટર સુધી ખબર પડે એને. હા, એને ઇન્વેસ્ટિગેશનમાં લઈ જાવ એમ કહે છે. હા, કે આ બળખો નીકળે છે ને એનું કલ્ચર કરાવો. હે હા, એ બધું એવી એવી ઝીણી તપાસ કરવી પડે એમ, પછી એની ઝીણી તપાસમાં ઉતરવું પડે. આ એક બે સિદ્ધાંતો બહુ સરસ એના છે કે મૂળમાં તારું વિભાવ થવાનું મૂળ કારણ પર્યાય બુદ્ધિ છે. જે પર્યાય બુદ્ધિ છે એને આધારે જ આ તમામ દોષની પરંપરા ચાલી છે. એ પર્યાય બુદ્ધિ છૂટીને દ્રવ્ય સ્વભાવની દ્રષ્ટિ, દ્રવ્ય બુદ્ધિ થાય તો જ વિતરાગતા શરૂ થાય ને નિર્દોષતાનો માર્ગ શરૂ થાય. પછી એના આનુષંગિક આ બધા સિદ્ધાંતો છે કે જે કાંઈ પુણ્ય પાપના પ્રકાર ભાવમાં ચાલી રહ્યા છે એ બધા દુઃખરૂપ ભાવ છે, ને તેથી એનાથી પાછું વળવા જેવું છે એમ પાકો અભિપ્રાય કર. અભિપ્રાય તારો ફરી જવો જોઈએ, કોઈ દલીલ લાવે છે. પરલક્ષી અભ્યાસ બહુ કરે છે જી. જેમ પરલક્ષી બીજી ક્રિયાઓ કરે છે એમ જ્ઞાનની ક્રિયા પણ જીવ પરલક્ષી બહુ કરે છે. શાસ્ત્રના શાસ્ત્ર વાંચી જાય, કંઠસ્થ કરી જાય, મોટો વિદ્વાન થઈ જાય, મોટો વક્તા થઈ જાય, મોટો લેખક થઈ જાય, બધું થઈ જાય એમાં, પણ સ્વલક્ષી જે વાત છે એ અહીંથી શરૂ થાય છે. ખરેખર તો સ્વલક્ષ ત્રિકાળી શુદ્ધાત્માનો નિશ્ચય થાય ત્યારે સ્વલક્ષ થાય છે. અને ત્યાર એના લક્ષપૂર્વક જેટલું કોઈ સ્વાધ્યાય આદિ કે અનેક પ્રકારના ઉદયમાં જેટલું કોઈ પરિણમન થાય એમાં એનું જ લક્ષ્ય રહ્યા કરે કે હું ધ્રુવ પૂર્ણાનંદનો નાથ છું. કાલે 359 વેચો ને એ સ્વલક્ષી જ્ઞાનનો પ્રકાર છે. પણ ત્યાં સુધી ન પહોંચાય એ પહેલાં એણે સ્વલક્ષમાં એણે પોતાની અવસ્થા ઉપર લક્ષ રાખવું જોઈએ. એટલે એનું જેને કહીએ અવલોકન રાખવું જોઈએ, એનો ભાવોનો પરિચય રાખવો જોઈએ કે આમાં શું શું થાય છે ને શું શું નથી, કેટલું એને સ્વલક્ષમાં આવવું જોઈએ. નહીં તો પોતાની અવસ્થામાં શું થાય એની કાંઈ તપાસ નહીં ને વાત ઠેઠ કેવળ જ્ઞાનની પર્યાયથી ભિન્નપણા સુધીની માંડે કે કેવળ જ્ઞાનની પર્યાયથી હું ભિન્ન છું. પણ હું ભિન્ન છું પણ અત્યારે તારા આમાં થયેલું છે એનું તો કોઈ તારો ધ્યાન જ નથી ને ખ્યાલ જ નથી, એ કેવળ જ્ઞાનની તો વાર છે તારે. હે એટલે પરલક્ષમાં તો હોશિયાર છે, પરલક્ષી કાર્યમાં હોશિયાર છે, બીજાના તો ઝીણીમાં ઝીણી ભૂલ કાઢે. બીજાના પરિણામમાંથી ને બીજાની વાતમાંથી એવો આમ વિચક્ષણ ડાયો છે ને હોશિયાર રખડવામાં કે એની ઝીણામાં ઝીણી ભૂલ કાઢે. કે તમે આટલું બોલ્યા હતા ને, અરે તમારું મોઢું આમ જરાક ફેર્યું ને ત્યાં અમને ખબર પડી ગઈ હતી, એવો હોશિયાર. પણ પોતાના પરિણામનો વિચાર નહીં, હિસાબ કિતાબ તો રાખે ક્યાંથી. કહે છે કે ઓળખવું ઓળખવું, પણ ઓળખવાનો પ્રશ્ન નહીં, દિવસમાં એનો પ્રયત્ન કેટલો કર્યો એનો પ્રયત્ન ન થાય અને કાર્યની આશા ધરે કોઈ. એ તો પૈસા ચૂકવ્યા વિના અપ્રમાણિકતાથી માલ લેવાની વાત છે. કોઈ ખરીદી કરવા જાઓ તો પ્રમાણિકતાથી તો ભાઈ કે તમારે જેટલો માલ આપે એટલા પૈસા લઈ ગયો. કોઈ સંબંધી એમ કે ના ભાઈ તમને થોડુંક વધારે તોડી દઉં, નમતું આપી દઉં કે નહીં, તમે જેટલું આપો એટલા પૂરા પૈસા લ્યો. પૂરા પૈસા લ્યો એમ નહીં, તમારા નફા સાથેના પૂરા પૈસા લ્યો, એનું નામ પ્રમાણિકતા કહેવાય. મારી મિત્ર એવા હતા કે તમે લઈ જાઓ મારે કોસ્ટ પ્રાઇસ તમને દેવું, નહીં એમ નહીં. સામાન્ય રીતે તો દુનિયામાં એવી રીતે કે તમે મારા સંબંધી છો ને અમારો ભાવ ઓછો લેજો એમ, ક્યાં કોઈ દિવસ ન કહેવાય એવું, કોઈ દિવસ સંબંધની અંદર તો કરાય કે નહીં. હે સંબંધ હોય ત્યાં એમ કહેવાય કે મારા હિસાબે તમે ઓછો નફો નહીં કરતા, મારા હિસાબે તો તમે જેટલો કરતા હોય એટલો જ કરજો એમ કહેવું જોઈએ. બરાબર છે ને, તો સંબંધ પોતે રાખો કે એ સંબંધ રાખવામાં એની તો એની એની લાયકાતનો વિષય થઈ ગયો. હવે એને તો ભાવ હોય કે ન હોય આ તો સામેથી એમ કે આપણે સંબંધ છે ને અમારું ઓછું લેજો, હા એ તો દૃષ્ટા છે, ખોટી વાત છે. એને એમ કેમ જોઈએ કે બરાબર પ્રમાણિકતાથી માલ લેવો છે, જેટલો પ્રયત્ન કરીએ એટલું જ સામે મળવાનું છે, પુરુષાર્થ વગર મળવાનું નથી. એ વાત તો એને બરાબર મળી છે. વગર પ્રયત્ને કાંઈ આશા રાખવી એમાં તો પ્રમાણિકતા પણ રહેતી નથી. શું કહે છે કે પહેલા અભિપ્રાયથી પાછો વળ અને વ્યવહાર શ્રદ્ધા જેને કહીએ, શ્રદ્ધામાં અહીંયા શ્રદ્ધામાં પુણ્ય પાપના ભાવથી પાછો વળ, બુદ્ધિપૂર્વકનો જે અભિપ્રાય છે અને બુદ્ધિપૂર્વક જે વિશ્વાસ કરવો છે એને એમ કહી આમ જ અમારે માનવું છે, બીજી રીતે માનવું નથી. એક તો લોકો તર્ક લાવે છે કે તમે એમ કહો કે પંચમહાવ્રતના ભાવ પુણ્યના પરિણામ છે અને પુણ્યના પરિણામમાં ધર્મ નથી, પણ હજી તો તમે એ ત્યાં સુધી પહોંચ્યા નથી સંયમમાં, એ પહેલાં એનો નિષેધ કરો છો. હે ક્યાંથી પડી? પણ ભાઈ મકાન કરવું હોય હાથ માળનું તો પાયો ખોદ્યા પહેલાં પ્લાનિંગમાં તો બધું આવી જવું જોઈએ. એકે એક ઈંટને એક એક ફીટી ક્યાં મારવી છે, હે સ્વિચ બોર્ડ ક્યાં ગોઠવવું છે ને આંકડી ક્યાં લાગશે બારણામાં, સ્ટોપર ક્યાં લાગશે, એ બધું પ્લાનિંગમાં આવે છે. પહેલા આ પ્લાનિંગની વાત છે અભિપ્રાય, એટલે કે એમાં તો પાયો આટલો ઊંડો ખોદાય તો હાથ માથડે, અને દરેક જગ્યાએ ક્યાં કેટલું વજન ઓછું ને વધારે મૂકવું એનું બધું પહેલા અહીંયા નક્કી કરવું પડશે. આ એ પ્લાનિંગના આ બધા શાસ્ત્રો છે, પુસ્તકો છે, કે તારે પરિપૂર્ણ શુદ્ધ થઈને મોક્ષમાં જવું છે કે નહીં, સિદ્ધાલયમાં સિદ્ધપુરે સિદ્ધ પદે બિરાજમાન થવું છે કે નહીં, અથવા પૂરેપૂરું સુખી થવું છે કે નહીં, એ તને ખબર ન પડતી હોય કાંઈ, કે દુઃખ થોડું જોઈએ છે, કે બધા જીવોને પૂરેપૂરું સુખ કાયમ માટે સદાને માટે જોઈએ છીએ, અને એ મોક્ષ પદ સિવાય બીજે ક્યાંય નથી. તો એને એમ કહે છે કે એના માટે જેટલું કોઈ પહેલેથી નક્કી કરવું જોઈએ એમ આ બધું નક્કી કરવું પડે છે. ભલે પંચમહાવ્રતના પરિણામ ઉત્પન્ન ન થયા હોય, પણ સમ્યક દર્શનમાં તો સ્વરૂપ સંબંધિતનો, સ્વભાવ સંબંધિતનો, નિશ્ચયને ના પક્ષવાળા રાગનો સૂક્ષ્મ કણ પણ ભીન થઈને સમ્યક દર્શનમાં આવવું પડે છે. એનાથી છૂટા પડીને એને રાખીને સમ્યક દર્શનમાં આવવાતું નથી. બીજાની તો વાત જ ક્યાં કરવી, એ તો ઊંચામાં ઊંચો શુભ રાગ છે કે જે સ્વભાવને લક્ષમાં લઈને હજી ઉત્પન્ન થયો છે. લક્ષમાં એટલે જ્ઞાનમાં સ્વભાવ છે, લક્ષ થયું છે, છતાં પુરુષાર્થની ઓછપને લઈને હજી રાગની ઉત્પત્તિ થાય છે. અંદરમાં સૂક્ષ્મ જલ્પ ચાલે છે, મનન ચિંતનમાં, સ્વરૂપ મનન ને સ્વરૂપ ચિંતનમાં જલ્પ ચાલે છે કે હું પૂર્ણ છું, શુદ્ધ છું, જ્ઞાન સ્વરૂપ છું. એનાથી એ છૂટો પડીને ખસી જઈને જ્યારે પોતાના સ્વરૂપને એકાકારપણે ગ્રહણ કરે છે, આશ્રય કરે છે, છૂટો પડીને આશ્રય કરે છે, એને હારે રાખીને આશ્રય નથી થતો, ત્યારે એને પ્રથમ સમ્યક દર્શન થાય છે. તો એને સમજણ વખતે તો અભિપ્રાયમાં એકદમ પાકું કરવું પડશે. વ્યવહાર શ્રદ્ધા જ્ઞાન જેને કહીએ, અહીંયા જે છે ને, સમજણમાં તું એનાથી પાછો ફર ને શ્રદ્ધામાં પણ એનાથી તું પાછો ફર, એટલે કે વ્યવહાર શ્રદ્ધા જ્ઞાનમાં પણ તારે આમ પાકું કર્યા વિના નિશ્ચય શ્રદ્ધા જ્ઞાન ઉત્પન્ન થવાનો કોઈ અવસર આવતો નથી. પ્લાન તો આખો બરાબર નક્કી કરવો પડશે કે એમાં કોઈ ફેરફાર ચાલશે કે એમાં ગમે એમ લીટા મારી દઉં, આપણે ચણતી વખતે જોઈ લેશું કે બધું પડી જશે, તારું ચણવા જઈશ તો તારું બધું પડી જશે અને બધી મહેનત માથે પડશે, પછી તો એ ઉપડાવવાના પૈસા લાગશે પડી ગયેલું હશે. હિસાબ કરતા ન આવડે ને, અને જો હિસાબ કરવા બેસે ને પછી ડબલ હેરાન થાય. એના કરતા પહેલેથી જેટલું આવડે એટલો ચોખ્ખો હિસાબ કરવો જોઈએ. પણ જે કાંઈ એને વ્યવહાર કર્યો હોય એને એનો હિસાબ કરતા ન આવડે ને ગોઠવી નાખે તો એને ઓલી ગૂંચ પડી જાય છે ઉત્તરમાં, એવી હિસાબમાં ગૂંચ પડી જાય, એ ડબલ મહેનત થાય, તો એ નીકળવું મુશ્કેલ પડે એમાંથી. પહેલું તો એને વ્યવસ્થિત શ્રદ્ધા જ્ઞાનમાં સમજણ ને વિશ્વાસ બરાબર જેમ છે એમ વસ્તુ તત્વનો કરી લેવો જોઈએ, પછી આગળની વાત છે. મોટી ગડબડ જ આ છે, મૂળ ઠેકાણા જ નથી, કોઈ વાતના ઠેકાણા નથી. એને મકાન બનાવવાના ક્યાં જવું છે ને કેમ જવું છે એ નક્કી નથી. એટલે તો પહેલા વાત છે કે પહેલા ધ્યેય નક્કી કરવું પડશે, પૂર્ણતાનું. પહેલું ધ્યેય પૂર્ણતાનું બાંધવું પડશે, પછી શરૂઆત થશે. એ સિદ્ધાંત છે ને માઇન્ડ, એ તો મંડળમાં 5 રૂપિયા ફી ભરીને એટલે મુમુક્ષુ માને છે. નામ તો નોંધાવી દીધું કે હું મુમુક્ષુ છું, સોનગઢ જાઉં છું માટે મુમુક્ષુ છું, મંડળમાં આવું છું માટે મુમુક્ષુ છું. અરે કેટલાક તમારા ન આવતા હોય ને પૈસા ભરે તો કે મુમુક્ષુ છું ભાઈ એમ નથી. આ તો પૂર્ણતાનું ધ્યેય બાંધે એ મુમુક્ષુ, બાકી બધી વાતો છે. મુમુક્ષુ ગણો એ કાંઈ નામનો વિષય નથી.